જો આપણે જૈન કિસાન પ્રશ્નોત્તર માળા એના આધારે જીવના વિશેષ ગુણોની ચર્ચા આપણી ચાલુ છે. એ જીવના વિશેષ ગુણોમાં અત્યાર સુધી આપણે કયા કયા ગુણોની વાત કરી છે, કોઈને યાદ છે? કયા ગુણોની વાત કરી છે અત્યાર સુધી? અત્યાર સુધી આપણે દર્શન ગુણની વાત કરી છે, પછી જ્ઞાન ગુણ, પછી શ્રદ્ધા, ચારિત્ર અને સુખ, એ ત્રણેની થોડી સાથે વાત કરી. એના પછી ક્રિયાવતી શક્તિ, પછી વીર્ય ગુણ. હવે એના પછી આપણે લાસ્ટ ટાઈમ, લાસ્ટ ક્લાસમાં આ ત્રણની ચર્ચા આપણે શરૂ કરી હતી, જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જો આપણે પેજ નંબર અહીંયા સુધી પહોંચ્યા હતા, પેજ નંબર છે 60, પેજ નંબર 60, ક્વેશ્ચન નંબર 172. થોડુંક રિવિઝન કરીને પછી આપણે આગળ વધીએ છીએ. આપણે લાસ્ટ ટાઈમ ઉપર ક્લાસ લીધો હતો અને જીવના જે વિશેષ ભાવો છે એ વિશેષ ભાવોમાં પારિણામિક ભાવની વાત આપણે ચાલુ કરી હતી. જો જીવના એવા ભાવો જે કર્મના ઉદયને કારણે જેનો આરોપ જેના પર આપી શકાય, તો એવા બીજા ચાર ભાવ છે જીવના. એને ઔદયિક ભાવ, ઔપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એવી રીતના ચાર ભાવ કહેવાય છે. આ પારિણામિક ભાવ શું છે? કે જે દ્રવ્યનો સ્વયંનો અંશ છે, એટલે જીવનો પોતાનો અંશ છે, કોઈ કર્મને આધીન નથી, કર્મની ઉપાધિથી નિરપેક્ષ ભાવ, એને પારિણામિક ભાવ કહેવાય છે. ખ્યાલ આવે છે? કર્મની ઉપાધિથી નિરપેક્ષ ભાવ, એને પારિણામિક ભાવ કહેવાય છે. તો એ પારિણામિક ભાવના ત્રણ અલગ અલગ પ્રકાર આપણે લાસ્ટ ટાઈમ જોયા. આજે પારિણામિક ભાવ છે એના ત્રણ અલગ અલગ પ્રકાર આપણે જોયા હતા. એક છે જીવત્વ અથવા જીવત્વ શક્તિ, જે સમયસરની 47 શક્તિમાં આવે છે એ જીવત્વ શક્તિ. બીજું છે ભવ્યત્વ, અભવ્યત્વ. લાસ્ટ ટાઈમ આપણે એ પણ થોડુંક ડિટેલમાં જોયું હતું, તમને યાદ હોય તો, કે આ જીવત્વના આપણે બે ભાગ જોયા હતા. એક છે શુદ્ધ જીવત્વ અને એક છે અશુદ્ધ જીવત્વ. શુદ્ધ જીવત્વમાં શું છે? પરમ પારિણામિક તો એને બીજું નામ છે, પણ શુદ્ધ જીવત્વ એટલે કે જીવનો જે ચૈતન્ય ભાવ, જે જીવનો જ્ઞાન દર્શન આદિ જે ગુણોથી જે જીવનું જાણવાનું કાર્ય જે ચાલે છે, એ જીવના ચૈતન્ય ભાવને શુદ્ધ જીવત્વ ભાવ કહેવાય છે. અને એક છે અશુદ્ધ જીવત્વ. અશુદ્ધ જીવત્વ એ આપણે આજે જોવાનું છે. આપણો આજનો ટોપિક એ છે કે જે 10 પ્રાણ, હવે એ શું છે આપણે થોડીક વારમાં જોઈએ છીએ. એના સિવાય આપણે ભવ્યત્વ અને અભવ્યત્વ જોયું હતું, કે જીવની સ્વયંની એવી યોગ્યતા કે સમ્યક દર્શન આદિ પ્રગટ કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકે, તો એવી યોગ્યતાને ભવ્યત્વ કહેવાય છે. અને જીવની એવી યોગ્યતા કે જે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત નથી કરી શકતા, તો એને અભવ્યત્વ કહેવાય છે. આટલું ખ્યાલ આવે છે બધાને? આપણે લાસ્ટ ટાઈમ થોડું ઘણું ડિટેલમાં ભવ્યત્વ અભવ્યત્વ પણ આપણે જોઈ લીધું છે. એને આપણે ઘણા અલગ અલગ પોઈન્ટ જોયા હતા, જો મારી પાસે હજી પણ નોટ છે એની. એક મિનિટ. આપણે લાસ્ટ ટાઈમ એના ભવ્યત્વ અને અભવ્યત્વના પણ ઘણું ડિટેલમાં આપણે જોયું હતું કે જીવની એવી પર્યાયગત યોગ્યતા છે કે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરી શકે. કેમ કે ઇન રિયાલિટી તો બધા જીવ સિમિલર છે ને. જો જીવોમાં જ બે પ્રકાર કરી નાખવામાં આવે કે ભાઈ આ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકશે ને આ નહીં કરી શકે, તો સાત દ્રવ્ય થઈ જાય. કેમ કે બે પ્રકારના જીવ દ્રવ્ય થઈ જાય. આ બધું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, થોડું ઘણું યાદ હોય તો તમને. એટલે ઇન રિયાલિટી બધા જીવો સિમિલર છે, પણ એવું જ જોવામાં આવે છે કે અમુક જીવો ક્યારે સમ્યક દર્શન આદિ પ્રાપ્ત કરી શકતા નથી, સોરી નથી કરી શકતા, અમુક કરી શકે છે. એટલે એને ભવ્ય અને અભવ્ય એવી રીતના જીવો કહેવાય છે. પછી લાસ્ટ ટાઈમ આપણે એ પણ જોયું હતું કે વિશ્વમાં કેટલા જીવો છે, એ અનંત જીવોમાંથી ભવ્ય જીવો કેટલા છે અને અભવ્ય જીવો કેટલા છે, એ થોડું આપણે ગણિત પણ લાસ્ટ ટાઈમ થોડું મેથેમેટિક્સ જોયું હતું. આ બધી ચર્ચા આપણી થઈ ગઈ. કોઈને કઈ એમાં ક્વેશ્ચન છે? નહીં તો આગળ વધીએ. આગળ વધીએ. ઓકે, જો હવે અહીંયા આપણે આવી જઈએ. ક્વેશ્ચન નંબર 175 છે. ક્વેશ્ચન નંબર 175 છે કે પ્રાણના કેટલા ભેદ છે. સૌથી પહેલા તો પ્રાણ શું છે આપણે જોઈ લઈએ. જો જીવત્વ એટલે શું છે કે આપણે જીવ જીવે છે, એમ આપણે કહે જીવ જીવે છે, તો કઈ શક્તિથી જીવે છે? કઈ શક્તિથી જીવે છે? કે જીવત્વ શક્તિથી જીવે છે. પણ એ જીવત્વ શક્તિનો મતલબ શું છે? કે જીવનું જાણવા દેખવાની એક ચૈતન્ય જે એની શક્તિ છે, જે એનો ત્રિકાળી ગુણ છે અને એની નિરંતર પ્રગટતા પર્યાયમાં થાય છે, એવી શક્તિને કારણે જીવ હંમેશા જીવે છે. જેવી રીતના જીવ કોઈ પણ શરીરમાં જાય તો એ સજીવ કહેવાય છે ને, કે ભાઈ આ જીવ હવે આ પર્સન જીવે છે, અને એમાંથી જીવ નીકળી જાય તો નિર્જીવ કહેવાય છે, હવે જીવતો નથી, હવે મરી ગયો. ખ્યાલ આવે છે? એટલે જે કોનોટેશન આપણું છે ને લિવિંગ, એટલે આ પર્સન લિવિંગ છે અને આ નોન લિવિંગ છે. તો લાઈફ એ લિવિંગ એ ક્યાંથી આવે છે? કે જીવના જીવત્વ શક્તિમાંથી, કે જીવની એ જીવત્વ શક્તિને કારણે એને લિવિંગ કહેવાય છે. એટલે કે જીવની એ જાણવા દેખવાની જે શક્તિ છે એને કારણે કોઈ પણ લાઈફ ફોર્મને લિવિંગ કહેવાય છે. આટલું ખ્યાલમાં આવે છે? એટલે ઇન રિયાલિટી તો જીવની જીવત્વ શક્તિ જ એક જીવવાનું કારણ છે. ઇન રિયાલિટી તો જીવની જીવત્વ શક્તિ જ જીવવાનું કારણ છે. પણ ઉપચારથી એક એમ કહેવાય છે કે ભાઈ કોઈ પર્ટિક્યુલર પર્સન 10 પ્રાણથી જીવે છે. પ્રાણથી જીવે, પ્રાણ એટલે આપણે ગુજરાતીમાં જેને, જે આપણે ઇંગ્લિશમાં જેને લાઈફ કહીએ ને એને ગુજરાતીમાં પ્રાણ કહેવાય. પ્રાણ એટલે બસ આનામાં લાઈફ છે. આ ખ્યાલ આવે છે? તો જીવ અને શરીર એ બેનું કોમ્બિનેશન થઈને એ પર્સનને લિવિંગ કહેવું, એક ઉપચારથી અશુદ્ધ જીવત્વથી લિવિંગની પરિભાષા. ખ્યાલ આવે છે? તો પૂદગલ શરીર તો અજીવ જ છે ને, આ શરીર તો પૂદગલ છે. પૂદગલમાં જીવવાનો કઈ ઓપ્શન જ નથી, કેમ કે એમાં જીવત્વ શક્તિ નથી. એટલે પૂદગલ તો એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ ડેડ જ છે. પણ જ્યાં એમાં જીવ ભેગો થાય છે તો એ પૂદગલને પણ લિવિંગ કહેવાનો ઉપચાર આવે છે. આ ખ્યાલ સમજાય છે? તો એને કયા કારણે લિવિંગ કહેવાય છે આ શરીરને? તો એને 10 પ્રાણથી લિવિંગ કહેવાય છે. એટલે કે એને 10 પ્રકારની અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સથી એ પર્સનને લિવિંગ કહેવાય છે. તો એ 10 કેરેક્ટરિસ્ટિક્સ કઈ છે એ આપણે જોશું આજે. હવે પહેલા તો એને બે માં ક્લાસિફાય કરવામાં આવે છે, એક છે દ્રવ્ય પ્રાણ, એક છે ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ એટલે શું? કે પૂદગલ નહીં એવી રચનાઓ કે જેના ફંક્શનથી એ પર્ટિક્યુલર પર્સનને લિવિંગ કહેવાનો ઉપચાર આવે છે. પૂદગલની એવી રચનાઓ કે જેને કારણે એ પર્સનને જીવિત કહેવાનો ઉપચાર આવે છે. ખરેખરું જીવન તો જીવત્વ શક્તિનું છે, અશુદ્ધ જીવત્વનું છે, પણ અહીંયા ઉપચારથી એમ કહેવાય છે. ખ્યાલ આવે છે? ફોર એક્ઝામ્પલ, કોઈ સ્ટુડન્ટ હોય એ સ્કૂલમાં ભણે અને એક્ઝામમાં પછી પાસ થઈને આવે, તો એક્ઝામમાં પાસ થવાનું રિયલ રીઝન કોણ છે? કે એને ભણીને એક્ઝામ આપી છે એનું રિયલ રીઝન છે, બરાબર. પણ ઉપચારથી શું કહેવાય છે? કે ભાઈ સ્કૂલમાં જાય છે અને બેન્ચીસ પર બેસે છે, એટલે બેન્ચીસ પણ સપોર્ટિવ છે ને, તો ભાઈ આ ક્લાસરૂમની આટલી ફેસિલિટી છે, સ્કૂલની ફેસિલિટી છે, એટલે હું ભણી શક્યો, એટલે મને આઈ કુડ સક્સીડ. એનાથી પણ કોર્સર કંઈક કેવું હોય ઉપચાર, તેમ કહેવાય ને કે ભાઈ મમ્મી પપ્પાના આશીર્વાદથી હું પાસ થયો, ખ્યાલ આવે છે? એટલે ધીઝ આર ઇન્ક્રીઝિંગલી કોર્સર ફોલ્સ સ્ટેટમેન્ટ. એકચ્યુઅલી રિયાલિટીમાં કેવી રીતના પાસ થયો છે? કે પોતે ભણીને પાસ થયો છે. હવે વેધર દેર ઇઝ સ્કૂલની ફેસિલિટી ઓર નોટ, એ તો પોતે ગમે ત્યાં ભણીને પાસ થઈ શકત, ખ્યાલ આવે છે કે નહીં? પણ તો પણ આ ફેસિલિટી છે તો એનાથી થોડું બેટર છે, થોડું સારું, વધારે સપોર્ટિવ છે, એટલે એના પર ઉપચાર આવે છે કે ભાઈ આને કારણે છોકરો પાસ થયો. એવી રીતે ઘરે મમ્મી પપ્પા પણ સપોર્ટ કરે છે, દે આર સપોર્ટિંગ ફાઇનાન્શિયલી, કે આપણને જમવાનું આદિ બનાવી આપે છે, અથવા ભણાવે પણ છે આપણને ક્યારેક ક્યારેક, તો દે આર ઓલ્સો બિંગ સપોર્ટિવ, એટલે એને કારણે એમ પણ ઉપચાર આવે છે કે એમને કારણે હું પાસ થયો. આ ખ્યાલ આવે છે બધું? એવી જ રીતે અત્યારના જીવ છે ને, લિવિંગ કોને કારણે કહેવાય છે? કે ઇન રિયાલિટી ખરેખરું લિવિંગ પણ તો અશુદ્ધ જીવત્વનું છે, કે જે જીવમાં જ્ઞાન દર્શન ગુણ જે જાજવલ્યમાન અત્યારના હાજરા હજુ છે કે નહીં, આપણે અત્યારના જાણી શકીએ છીએ કે ને, આ બધું આપણને સમજાય છે, એને કારણે એકચ્યુઅલી તો હું લિવિંગ છું. પણ ઉપચાર આ 10 પ્રકારના પ્રાણ પર આવે છે, તો એના 2 ભાગ પાડ્યા, એક છે દ્રવ્ય પ્રાણ અને એક છે ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણ એટલે શું? કે આ શરીરની એવી રચનાઓ, આ શરીરની એવી રચનાઓ 10 પ્રકારની, કે જેને કારણે પર્સનને લિવિંગ કહેવાય છે. જેવી રીતના કે પાંચ ઇન્દ્રિય, 3 પ્રકારના બલ, મન બલ, વચન બલ અને કાય બલ. તમે અહીંયા સુધી જો ટેબલ ડ્રો કર્યું હોય તો આની નીચે પણ હવે પાછું લખતા જજો, આ 5 ઇન્દ્રિય, આ બલના 3 પ્રકાર, મન બલ, વચન બલ અને કાય બલ, શ્વાસોશ્વાસ અને આયુ, શ્વાસોશ્વાસ અને આયુ, બરાબર. એટલે 5 + 3 = 8, 1 અને 1 ટોટલ 10. આ 10 વસ્તુઓ શું છે? એ દ્રવ્ય પ્રાણ છે, એટલે શરીરની રચનાઓ છે. આ 10 એ 10 પૂજ્ગલ છે, ખ્યાલમાં આવે છે? આપણે વિશ્વમાં 6 દ્રવ્ય જોઈએ અને એને ક્લાસિફાય કરો તો આ 10 પ્રાણ એકચ્યુઅલી પૂજ્ગલમાં આવે છે. હવે મને કહો કે આ જે જીવ અત્યારના જીવે છે મનુષ્ય ગતિમાં, તો આ પૂજ્ગલને કારણે જીવે છે? આ જીવ પૂજ્ગલને કારણે જીવે છે? નહીં. જીવ તો જીવને કારણે, જીવત્વ શક્તિને કારણે જીવે છે, પણ બિકોઝ અત્યારના શરીર અને જીવનો એક ક્ષેત્રમાં સંબંધ છે, તો એક ક્ષેત્રમાં સંબંધ હોવાને કારણે ઇફ આઈ વોન્ટ ટુ નો સમબડી ઇઝ લિવિંગ ઓર નોટ, તો મને આ કેરેક્ટરિસ્ટિક્સથી ખબર પડે છે કે સામેવાળો પર્સન લિવિંગ છે કે નહીં. એટલે આના ઉપર ઉપચાર આવે છે કે આને પણ પ્રાણ કહેવાય છે. આ વસ્તુ સમજાય છે? આપણે સાયન્ટિફિક વર્લ્ડમાં એવી રીતના જ કહે છે કે ભાઈ એક શ્વાસને કારણે જીવ જીવે છે, પણ આપણે જે ધાર્મિક ક્ષેત્રમાં એ શ્વાસથી પણ ઘણું વધારે, ઉપચારમાં પણ બહુ મોટું છે અને રિયાલિટી તો વસ્તુ જુદી જ છે. ઉપચારમાં પણ શ્વાસથી પણ વધારે આપણે પ્રાણમાં 10 વસ્તુઓ ગણીએ છીએ, ખ્યાલમાં આવે છે? હવે સમજો, ફરીથી આપણે ક્યાંય ગયા, એમ સમજો આપણે કોઈ ફોરેસ્ટ ટ્રેલ પર ગયા, આપણે ટ્રેકિંગ કરવા જઈએ ને, તો ટ્રેકિંગ કરવા જઈએ તો રસ્તામાં ઓલા પગદંડી પર ચાલીએ, પણ એમાં કોઈ જીવ હિંસા ન થઈ જાય એના માટે આપણે નીચે જોઈ જોઈને ચાલીએ છીએ કે નહીં? બરાબર છે ને? હવે નીચે જોઈ જોઈને ચાલીએ છીએ, પણ કોઈ વસ્તુમાં જીવ છે કે નહીં આપણને ખબર કેવી રીતે પડે? કે મૂવિંગ છે કે નહીં એના મૂવમેન્ટથી ખબર પડે છે, બરાબર છે? હવે સપોઝ ઓલું સ્નેલ કે કાંઈ હોય તો એ તો બહુ જ સ્લો મૂવ કરતું હોય, તો આપણે થોડું ત્યાં હજી પેશન્સ રાખવી પડે, એક મૂવિંગ વસ્તુ છે, બીજું કે અવાજ કરે છે કે નહીં, ખ્યાલ આવે છે? કોઈ વસ્તુ એવી રીતના અવાજ કરતી હોય તો આપણને ખબર પડે કે હા આમાં કઈક જીવ લાગે છે. પછી બીજું, આપણે કોઈ સપોઝ મોટું ફિશ કે ડાયનાસોર જેવું એકદમ મોટું હોય અને સ્ટેડી એક જગ્યાએ બેઠું હોય પણ એ શ્વાસ લેતું હોય તો આપણને ખબર પડે છે કે હા આ પર્સન, આ જે પણ છે એનિમલ જીવતું છે. ખ્યાલ આવે છે કે એની જ્યાં સુધી આયુ છે ત્યાં સુધી એ શરીર સાથે કોમ્બિનેશનમાં છે. એ વચન બોલે છે તો આપણને ખબર પડે છે કે હા જીવતું છે. કાયાથી મૂવમેન્ટ કરે છે કાય બલથી તો ખબર પડે છે કે જીવતું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે ઇન્દ્રિયો જે છે તો પોતે આપણે એનાથી જાણીએ છીએ કે નહીં, પાંચ ઇન્દ્રિય હતી તો એનાથી આપણને ખબર પડે છે કે હું જીવતો છું. એટલે આ દસ વસ્તુને જે પૂદગલના હોવા છતાં એને દ્રવ્ય પ્રાણ કહેવામાં આવે છે. આટલું બધાને ખ્યાલમાં આવે છે? ઓકે, હવે આ દ્રવ્ય પ્રાણ કયા કયા છે એક જોઈ લઈએ. પાંચ ઇન્દ્રિય કઈ છે? પાંચ ઇન્દ્રિય સ્પર્શ રસ ઘ્રાણ ચક્ષુ અને કર્ણ. સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુન્દ્રિય અને કર્ણેન્દ્રિય. હવે આ દ્રવ્ય પ્રાણમાં છે એટલે સ્પર્શનેન્દ્રિય એટલે આ શરીરમાં આ પૂદગલોમાં એવી સ્પર્શ કરવાની સામર્થ્ય હોવી. એકચ્યુઅલી સામર્થ્ય પૂદગલમાં નથી, એકચ્યુઅલી તો જીવના જ્ઞાનમાં છે. પણ જે જે ઉપકરણોથી જીવને સ્પર્શનું જ્ઞાન થાય છે એને સ્પર્શનેન્દ્રિય કહેવાય છે. ખ્યાલ આવે છે? જે જે ઉપકરણથી ઘ્રાણનું જ્ઞાન થાય છે તો એને ઘ્રાણેન્દ્રિય કહેવાય છે. જે ઉપકરણથી આપણને સાંભળવાનું જ્ઞાન થાય છે તો એને શ્રોત્રેન્દ્રિય કહેવાય છે. આટલું ખ્યાલ આવે છે? હવે આમ ઇન રિયાલિટી થોડું આપણે એક વાર પહેલા જોઈ લીધું છે જયારે આપણે મતિ જ્ઞાન જોતા હતા ત્યારે, કે આ ઇન્દ્રિય જે છે એમાં પણ પ્રકાર અલગ અલગ ભેદ છે. જેવી રીતના ઇન્દ્રિય છે ને તેના બે ભેદ છે, એક છે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય. હવે ભાવેન્દ્રિયને આપણે અહીંયા લઈ લીધું એટલે આપણે જોશું. દ્રવ્યેન્દ્રિયમાં પણ બે ભેદ છે, દ્રવ્ય ઇન્દ્રિયમાં બે ભેદ છે, એક છે નિવૃત્તિ અને એક છે ઉપકરણ. જેના કાનમાં સાંભળવાની શક્તિ છે બરાબર, ઉપચારથી આપણે કહીએ ને તો આ જે કાન છે બહારનો એને ઉપકરણ કહેવાય છે. હવે વી ઓલ નો કે અહીંયાથી કઈ સંભળાતું નથી, સંભળાય છે તો અંદરથી. ખ્યાલ આવે છે કે નહીં? તો અંદર જે પાર્ટથી સંભળાય છે જેને આપણે પડદો કહીએ છીએ એને નિવૃત્તિ કહેવાય છે. સિમિલરલી આ આંખ છે તો આંખમાં જે બહારની અરેન્જમેન્ટ છે એને ઉપકરણ કહેવાય છે. પણ વી નો કે અહીંયાથી જણાતું નથી, જણાય છે ક્યાંથી? પાછળ રેટિનાથી જણાય છે એટલે એને નિવૃત્તિ કહેવાય છે. ખ્યાલ આવે છે? હવે આ ઉપકરણ પણ પૂદગલ છે ને ઓલી નિવૃત્તિ પણ પૂદગલ છે. ખ્યાલ આવે છે? પણ તો પણ એમાં બે પ્રકાર પડે છે. આટલું ખ્યાલ આવે છે? રસનેન્દ્રિયમાં આપણે શું કહીએ કે આ જીભથી આપણને ટેસ્ટ આવે છે પણ એકચ્યુઅલી કઈ જીભથી નથી આવતો. એકચ્યુઅલી તો એના પાછળ તમે જાઓ તો અલગ નોડ્સ હોય છે ને, એ નોડ્સમાંથી જ આપણને ટેસ્ટ આવે છે, બીજે ક્યાંયથી ટેસ્ટ આવતું નથી. એટલે એમાં પણ આવી રીતના જે આ દ્રવ્ય ઇન્દ્રિય છે એના બે બે પ્રકાર છે બધાના. આટલું ખ્યાલમાં આવી ગયો? હવે ભાવેન્દ્રિયને આપણે જોઈએ થોડીક વાર પછી. એવી જ રીતના બલ, બલ એટલે શું? બલ શબ્દનો મતલબ શું છે? તાકાત. બળ શબ્દ એટલે તાકાત. શેની તાકાત? તેના ત્રણ પ્રકાર, મન બળ, વચન બળ અને કાય બળ. કે મનથી વિચાર કરવાની તાકાત, વચનથી બોલવાની તાકાત અને કાયથી હલનચલન આદિ કરવાની તાકાત. ખ્યાલ આવે છે? આ ત્રણ પ્રકારની તાકાત. પણ આ પણ પૂદગલ છે. આજે બોલવાની વાણી, બોલવાનું જે કાર્ય ચાલે છે તે ભાષા વર્ગણાના પૂદગલો. આ હલનચલનનું કાર્ય શરીરથી ચાલે છે તો શરીરના પૂદગલો. અને મનથી વિચાર કરવાનું કાર્ય ચાલે છે તો વિચાર તો જ્ઞાનમાં જાય છે એ અહીંયા આવશે. પણ અહીંયા જે દ્રવ્ય મન રહેલું છે જે આઠ પાકડીના ખુલ્લા કમળ જેવા આકાર વાળું એક ઉપકરણ છે. જેવી રીતના અહીંયા આંખ છે ને, એ આંખ કેવી એક ઇક્વિપમેન્ટ છે, એવી રીતના એક મન નામનું એક ઇક્વિપમેન્ટ છે એમ સમજો. એ બહુ સૂક્ષ્મ પરમાણુથી બનેલું છે. તમે ઓપન હાર્ટ સર્જરી કરો તો કાંઈ હાથમાં ન આવે. ખ્યાલમાં આવે છે? એ પરમાણુ એટલા સૂક્ષ્મ છે, આંખેથી દેખાતા નથી, પણ એવી રીતના એવી રચના રહેલી છે. તો એ રચનાને દ્રવ્ય મન કહે છે. તો દ્રવ્ય મન ભાષા અને શરીરનું હલનચલન, આનાથી પણ કોઈ જીવ જીવ છે એમ ખબર પડે છે, માટે એને દ્રવ્ય પ્રાણ કહેવામાં આવે છે. આટલું ક્લિયર છે? ઓકે. શ્વાસોશ્વાસ એ તો આપણને બધાને ખ્યાલ જ છે કે શ્વાસ લેવો, ઉચ્છવાસ, અને આયુ. આયુ એટલે શું છે? કે જીવ અને ઉદ્ગલ આ શરીરને એક ક્ષેત્રમાં રહેવાનો કાળ, એને કહેવાય છે આયુ. જ્યાં એ બે છૂટા પડી જાય છે તો એને કહેવાય છે મૃત્યુ અથવા નિર્વાણ. જ્યાં જિનેન્દ્ર ભગવાન સિદ્ધ થાય છે ને, તો એને પણ ત્યારે પણ શરીર ને આત્મા જુદા પડે છે ને, તો એને નિર્વાણ કહેવાય છે. અને બાકી આયુ કેમાં વપરાય છે? કે શરીર અને આત્મા જુદા થાય છે, આત્મા પરભવમાં જાય છે, તો શરીરને હવે મૃત શરીર કહેવાય છે. એટલે આયુને પણ પ્રાણમાં લીધા. આ 10 વસ્તુ સમજાય છે? આટલું ક્લિયર થયું? ઓકે. હવે આપણે ભાવ પ્રાણમાં આવીએ છીએ. ભાવ પ્રાણ શું છે? જો આપણે જોયું દ્રવ્ય પ્રાણ શું છે, કે આ શરીરમાં રહેલા પૌગોલિક રચનાઓ જેને કારણે આ જીવ જીવે છે એમ ખબર પડે છે, બરાબર. તો ભાવ પ્રાણ શું છે? એ પૌગોલિક રચનાઓથી થવા વાળું ઇન્દ્રિય રૂપી જ્ઞાન. જેવી રીતના 5 ઇન્દ્રિય છે, તો એ ઇન્દ્રિયથી આપણને જણાય છે. તે જણાવાથી હું જીવ જીવિત છું એમ ખ્યાલ આવે છે ને, પણ એ જ્ઞાન એક ખંડ ખંડ રૂપે અધૂરું જ્ઞાન છે. એ ટેમ્પરરી એક પર્યાય જેટલું જ્ઞાન છે. અને આ શુદ્ધ જીવત્વ શું છે? એ તો એક જ્ઞાન રૂપી શક્તિ છે, જે ત્રણેય કાળ આત્મામાં રહેલી છે. આ બેમાં ફરક સમજાય છે? જો ફરીથી એટલે કે એક્ઝામ્પલથી સમજો. સપોઝ આપણે ગોલ્ડ અને સિલ્વરને મિક્સ કરીને એક એલોય બનાવ્યું, અને એ એલોયનો આપણે થાળી કે ગ્લાસ કે વોટેવર આપણે કંઈક બનાવ્યું, બરાબર. ઓકે. તો હવે ગોલ્ડમાં ગોલ્ડના આઇટમ્સ અને મોલિક્યુલ્સ જે છે એનું ગોલ્ડનેસ, એટલે કે એમાં ગોલ્ડની કેરેક્ટરિસ્ટિક્સ શેનાથી છે? એ પરમાણુમાં જે એના ગુણો રહેલા છે, ગોલ્ડ રૂપી ગુણો, ખ્યાલ આવે છે? એ પરમાણુમાં એના એવા ગુણો કે જેનાથી સોનેરી રહેશે, એનામાં એ પર્ટિક્યુલર ટાઈપની ડેન્સિટી છે, એમાં એ પર્ટિક્યુલર ટાઈપનું લસ્કર છે, ખ્યાલ આવે છે? એમાં એ પર્ટિક્યુલર ટાઈપનું વજન છે. તો ગોલ્ડનું તમે 1 સેન્ટીમીટર ક્યુબનો એક ટુકડો લો અને સિલ્વરનો 1 સેન્ટીમીટર ક્યુબનો ટુકડો લો, વજન અલગ અલગ છે કે નહીં? તો ગોલ્ડનું ગોલ્ડનેસ અને સિલ્વરનું સિલ્વરનેસ, ફોર ધ લેક ઓફ બેટર વર્ડ, ખ્યાલ આવે? હા, દેવના જે પોતાના સ્વયંના ગુણો છે કે નહીં? તો સોનાનું સોનાપણું અને ચાંદીનું ચાંદીપણું એ તો પોતાની ત્રિકાળ શક્તિને કારણે છે. આટલું સમજાય છે? આટલું ક્લિયર થયું? પણ એ એલોયમાં, એલોય ટેમ્પરરી વસ્તુ છે ને, અત્યારના એ ગ્લાસ એક ટેમ્પરરી વસ્તુ છે. આ જે પરમાણુઓ છે, સોના ચાંદીના પરમાણુઓ, એ તો ત્રણેય કાળ એવા ને એવા રહેવા વાળા છે કે નહીં? અત્યારના એલોય બન્યું, તો એની પહેલા એ માઇનમાં હતા, તો પણ એ તો સોના રૂપે જ હતા કે નહીં? અને ચાંદીના પરમાણુઓ ચાંદી રૂપે હતા ને, સ્વતંત્ર હતા તો પણ. અને ભવિષ્ય કાળમાં જયારે તૂટી ફૂટી જશે, કચરામાં જશે, બીજું કઈક બનશે, તો પણ પરમાણુ તો એમના એમ રહેવાના છે કે નહીં? તો એ પરમાણુઓનું એ ધાતુ રૂપે રહેવાની ત્રિકાળ શક્તિ એનું શુદ્ધ જીવ, શુદ્ધ તત્વ છે. જીવતો ન કહેવાય ત્યાં, પણ એનો પારિણામિક ભાવ. આટલું ખ્યાલમાં આવે છે? હવે એ પર્ટિક્યુલર પર્યાયમાં, એ પર્ટિક્યુલર એલોયની પર્યાયમાં બહારના જે કેરેક્ટરિસ્ટિક્સ છે, જેનાથી એમ કહેવાય કે ભાઈ આ ધાતુ હળેલી મળેલી છે. સમજો તમે શુદ્ધ સોનું જુઓ, અને સોના ચાંદી ની મળેલી વસ્તુ જુઓ તો જોવાથી પણ ખબર પડે ને કે ભાઈ આ મિક્સચર છે. ઓલું જો એનું ચળકાટ આખી જુદી હોય, એની ચમક આખી જુદી હોય. સમજો, સોનું ઓછું છે 10% જેવું છે, ચાંદી વધારે છે, તો એનો કલર પણ ફરક પડી જાય ને. તો જોવાથી ફરક પડે છે કે નહીં? તો એ બહારના જોવાથી જે ખબર પડી જાય છે એ એના દ્રવ્ય પ્રાણ છે. ખ્યાલ આવે છે? હવે ભાવ પ્રાણ શું છે? કે એ વખતે એમાં રહેલું સોનું એ જે ચાંદીથી ઇમ્પ્યોર છે કે નહીં? એ વખતે ટેમ્પરરી એલોયમાં રહેલું સોનું ચાંદીને કારણે ઇમ્પ્યોર છે કે નહીં? તો એ સોનાની વર્તમાન પ્રગટ પર્યાય એ જે ઇમ્પ્યોર ફોર્મમાં છે એ ઇમ્પ્યોર એની ભાવ પ્રાણ છે. ઓલું શુદ્ધ જીવત્વ શું છે? એ તો એની ત્રિકાળ શક્તિ છે કે ત્રણેય કાળ આ બધા ગુણોને કારણે એ સોના રૂપે જ રહેવાનું છે. પણ વર્તમાનમાં અમુક ઇમ્પ્યોરિટીને કારણે એ સોનું ઇમ્પ્યોર છે. આ સમજાય છે એક્ઝામ્પલથી? એવી જ રીતે જીવ અને પૂતગલ મળેલા છે વર્તમાનમાં. મળેલા દેખાય છે કે નહીં બધાને? આપણે જ્યાં કોઈ પણ ચાર ગતિના જીવો છે તો જીવ અને પૂતગલો મળીને આ અસમાન જાતિ ઉભી થાય છે ને, આ શરીર આદિ બધું. તો એમાં જીવનું જીવપણું અને પૂતગલનું પૂતગલપણું એ બેમાં ત્રણેય કાળ રહેવાવાળી એક શક્તિ છે ને, કે જીવમાં ત્રણેય કાળ એક જાણવા દેખવાની શક્તિ છે અને પૂતગલમાં ત્રણેય કાળ એક સ્પર્શ ગંધ વર્ણ રૂપે રહેવાની શક્તિ, એ પોતપોતાની શક્તિ એનું શુદ્ધ પારિણામિક ભાવ છે. ખ્યાલ આવે છે? જે ત્રણેય કાળ એ પદાર્થને એ પદાર્થ રૂપે જ રાખે છે. ત્યારે જીવ બદલાઈને પૂતગલ થઈ શકે છે? નથી થઈ શકતું ને. કેમ નથી થઈ શકતું? કેમ કે ત્રણેય કાળ એક જીવત્વ નામની શક્તિ છે. આ ખ્યાલ આવે છે? પણ વર્તમાન પર્યાયમાં, વર્તમાનમાં જીવના જ્ઞાનમાં પણ તારતમ્યતા જોવામાં આવે છે કે નહીં? કેમ કે અત્યારના વર્તમાનમાં શરીર સાથે હળીમળીને જીવ અશુદ્ધ છે. તો એ અશુદ્ધ પર્યાયમાં જીવના જ્ઞાન અને બલમાં જોવામાં આવતી તારતમ્યતા, વર્તમાન અશુદ્ધ પ્રગટતા, એને ભાવ પ્રાણ કહેવામાં આવે છે. સમજાય છે થોડું ઘણું? જે જીવમાં ત્રણેય કાળ એવી એબિલિટી હોવી કે જીવ તરીકે રહે છે, ધેટ ઇઝ એનું શુદ્ધ જીવત્વ. વર્તમાનમાં એ જીવનું એક્સપ્રેશન જે અશુદ્ધ રૂપે, ઇમ્પ્યોર રૂપે કે ઇનકમ્પ્લીટ રૂપે, એના ભાવ પ્રાણ છે. આટલું સમજાય છે? કોઈને કઈ ડાઉટ છે? કઈ ક્વેશ્ચન છે? ઓકે. એ ભાવ પ્રાણના બે પ્રકાર છે. એક છે ભાવેન્દ્રિય અને એક છે ભાવ બલ પ્રાણ. ભાવેન્દ્રિય અને ભાવ બલ પ્રાણ. જેવી રીતના કે જીવને આ ચક્ષુ ઇન્દ્રિયથી એક જાણવાની શક્તિ છે, બરાબર? આપણામાં એક ત્રણેય કાળ જ્ઞાન રહેલું છે, એ જ શુદ્ધ જીવત્વ. એ જ્ઞાનમાં આપણે પંચેન્દ્રિય જીવો છે ને, એટલે ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જોવાની શક્તિ હોવી એ છે ભાવેન્દ્રિય, ભાવ ચક્ષુ ઇન્દ્રિય. ખ્યાલમાં આવે છે? જીવમાં કર્ણેન્દ્રિય દ્વારા સાંભળવાની શક્તિ હોવી, એ પ્રકારનું જ્ઞાન હોવું એ છે ભાવ શ્રોત્રેન્દ્રિય. ખ્યાલ આવે છે? આવી રીતના પાંચે ઇન્દ્રિયોમાં લગાવી લેવું કે ઈ પર્ટિક્યુલર ઇન્દ્રિયો દ્વારા એ પર્ટિક્યુલર જ્ઞાન કરવાની શક્તિ હોવી એને ભાવેન્દ્રિય કહેવામાં આવે છે. જેવી રીતના આપણને અહીંયા હાથ પર આંખ નથી ને, તો હાથના જે આત્માના પ્રદેશો છે ત્યાંથી આંખથી જોનારું જ્ઞાન નથી થતું. સમજાય છે? આપણા જે આત્માના અસંખ્યાત પ્રદેશો છે આખા શરીરમાં, એ અસંખ્યાત પ્રદેશમાંથી જોવાનું કાર્ય એક પર્ટિક્યુલર આત્માના પ્રદેશથી જ થાય છે, સાંભળવાનું કાર્ય એક પર્ટિક્યુલર આત્માના પ્રદેશથી થાય છે. ભલે આખા આત્માને એક સાથે જાણવાનું જ્ઞાન થાય છે, પણ એ જોવાનું કાર્ય ત્યાંથી થાય છે. ખ્યાલમાં આવે છે? તો એવી શક્તિ હોવી એ ભાવેન્દ્રિય શક્તિ છે, જેને આપણે ક્ષયોક્ષમ જ્ઞાન પણ કહીએ છીએ. ખ્યાલ આવે? જીવનું ક્ષયોક્ષમ જ્ઞાન છે ને, જે લિમિટેડ જ્ઞાન, એ જ્ઞાનથી જાણવાની શક્તિ હોવી એને ભાવેન્દ્રિય જ્ઞાન કહેવાય છે. અને ભાવ બલ પ્રાણ શું છે? કે જીવમાં એક વીર્ય ગુણ છે, આપણે વીર્ય ગુણ જોઈ લીધો ને. વીર્ય ગુણ નું કામ શું છે? વીર્ય ગુણ નું કાર્ય શું છે? પુરુષાર્થ કરવો. પુરુષાર્થ નો મતલબ શું છે? પુરુષાર્થ નો મતલબ શું છે? બળ આપવું. કોઈ પણ ગુણના કાર્યમાં એને જે બળ મળે છે, શક્તિ મળે છે, જીવના ગુણોની જે પર્યાય થાય છે ને દર સમયે, એ ગુણોની પર્યાય કરવા માટે એક શક્તિ જોઈએ. એ શક્તિ એ વીર્ય ગુણ નું કામ છે. એ વીર્ય ગુણ નું પરિણમન, વર્તમાનની પર્યાયમાં એનું પરિણમન, એને બલ કહેવાય છે. એમાં પણ હવે ત્રણ ભેદ લીધા, મન બલ, વચન બલ, કાય બલ. એટલે સ્પેસિફિકલી ટોકિંગ અબાઉટ કે જયારે જીવને બોલવાનો વિકલ્પ થવો, ભાષા વર્ગણાના પૂજ્યલોનું પરિણમન થવું, કે ભાષા વર્ગણાના પૂજ્યલ એ વચન બલ પ્રાણ, દ્રવ્ય વચન બલ પ્રાણ. જીવને એવો વિકલ્પ થવો અને વિકલ્પ વખતે એને જે બલ મળવું એ ભાવ વચન બલ પ્રાણ. થોડું કન્ફ્યુઝિંગ છે. હા બોલો બોલો. લિવિંગ થિંગ. હા, આ બે વસ્તુ મળીને આપણને એકચુઅલી ખબર પડે છે કે લિવિંગ છે કે નથી. એકચુઅલી તો કેમ કે આ જે પ્રાણ છે ને એનાથી ખબર પડે છે લિવિંગ છે કે નથી. પણ ડિફરન્શિયેટર એટલું છે કે આ આખી વસ્તુ પુદ્ધલ છે અને આ આખી વસ્તુ જીવના કાર્યક્ષેત્રમાં છે. અત્યારના લિવિંગ કહેતા આપણને જીવ અને પુદ્ધલ બે હળે મળેલા છે ને, તો એમાં જે જે જીવનું કાર્ય છે ભાવ પ્રાણ છે, અને જે જે પુદ્ધલનું કાર્ય છે દ્રવ્ય પ્રાણ. તો જેવી રીતના જીવને, જેવી રીતના અત્યારના અસમાન જાતિઓને જોવાનું કાર્ય ચાલે છે, આ હલનચલનનું કાર્ય ચાલે છે, બોલવાનું, વિચાર કરવાનું, શ્વાસોશ્વાસનું, આ બધા જે કાર્ય ચાલે છે, તો એ કાર્ય માટે જ જીવની શક્તિ પર્યાયગત વર્તમાનમાં છે એ એના ભાવ બલ પ્રાણ. ખ્યાલમાં આવે છે? થોડો આજનો ટોપિક એબ્સ્ટ્રેક્ટ છે, કેમ કે અત્યાર સુધી શું જીવના ગુણો છે, હવે જ્ઞાન ગુણ છે તો જાણીને તમે એક્સપિરિયન્સ કરી શકો છો. પણ આમાં જેને થોડુંક લોજિકલ થિંકિંગની જરૂર છે, કેમ કે આપણી સામે આ બધું એકદમ ઇઝીલી અપેરન્ટ નથી. જો આમાંથી થોડું વાંચીએ આપણે. જો આપણે પેજ નંબર 61 ઉપર છે, પેજ નંબર 61, ક્વેશ્ચન 175. પ્રાણના કેટલા ભેદ છે? તો પ્રાણના બે ભેદ છે, દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણ. દ્રવ્ય પ્રાણના કેટલા ભેદ છે? દ્રવ્ય પ્રાણના 10 ભેદ છે. 5 ઇન્દ્રિય, 3 બળ, શ્વાસોશ્વાસ અને આયુ. બ્રેકેટમાં નીચે એ સર્વ પુદ્ગલ દ્રવ્યના પર્યાયો છે. આ દ્રવ્ય પ્રાણોના સંયોગ વિયોગથી જીવની જીવન મરણરૂપ અવસ્થા વ્યવહારથી કહેવાય છે. ખ્યાલ આવે છે? વ્યવહારથી આપણે મરણ ક્યારે કહીએ છે? કે ભાઈ એકવાર આયુ પૂરી થઈ ગઈ છે, શ્વાસોશ્વાસ અટકી ગયા છે, હલનચલન બંધ થઈ ગયું છે, જાણવાનું કાર્ય બંધ થઈ ગયું છે, તો આપણે એમ કહીએ છીએ ભાઈ હા આયુ એટલે એનું મરણ થઈ ગયું. ખ્યાલમાં આવે છે? આગળ નીચે ભાવ પ્રાણ કોને કહે છે? કે ચૈતન્ય અને બલ પ્રાણના બલ પ્રાણને ભાવ પ્રાણ કહે છે. એક રીતે જોવા જઈએ તો આ પણ જીવનું કામ છે અને આ પણ જીવનું કામ છે, પણ આ પર્યાયગત કામ છે અને આ ગુણરૂપી ત્રિકાળ શક્તિ છે. એટલો ફરક છે આ બે નો. આ બે વધારે કન્ફ્યુઝિંગ છે ધેન દીઝ ટુ. આ ક્લિયર છે કે આ પુદ્ગલ છે ને આ જીવ છે, અને એના કોમ્બિનેશનથી એક અસમાન જાતિ પર્યાય ઉભી થયો એવું લાગે છે. પણ આ શું છે? કે આ ત્રિકાળી શક્તિ છે. ત્રણેય કાળ જે જીવને જીવ રાખે, જેવી રીતના આપણે અગુરુ લઘુત્વ ગુણમાં જોયું હતું ને કે દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે, તો જીવની જીવતા છે, જીવની જીવત્વ પણ શેને કારણે કાયમ છે? તો જીવત્વ શક્તિથી કાયમ છે. આ શું છે? કે વર્તમાન પર્યાયમાં, વર્તમાન મનુષ્ય ભાવમાં એની જે જીવની જાણવા દેખવાની શક્તિ, પર્યાયગત શક્તિ એને કહેવાય ભાવ પ્રાણ. બરાબર છે? જો નીચે 177 ભાવ પ્રાણ કોને કહે છે? ચૈતન્ય અને ભાવ બલ પ્રાણ ને ભાવ પ્રાણ કહે છે. ભાવ પ્રાણના કેટલા ભેદ? તો ભાવ પ્રાણના બે ભેદ, ભાવેન્દ્રિય અને બલ પ્રાણ, જે આપણે અહીંયા જોયું એ છે. હવે જો નીચે આ ભેદ સંસારી જીવોમાં જોવામાં આવે છે, કેમ કે જે હવે ભગવાન થઈ ગયા તો ભગવાનને આ કોઈ બલ પ્રાણની જરૂરત નથી. ખ્યાલ આવે છે? આ ભેદ સંસારી જીવોમાં જોવામાં આવે છે. ભાવેન્દ્રિયો બધી ચેતન છે અને તે જ્ઞાનના મતિરૂપ પર્યાયો છે. એટલે જે મતિ જ્ઞાન જે છે, મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન, આ એના ભેદો છે. જે વર્તમાનમાં પ્રગટ રૂપે જ્ઞાન જે છે એના ભેદ છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, આગળ. અને ભાવ બલ પ્રાણ એ જીવના વીર્ય ગુણનો પર્યાય છે. દ્રવ્ય બલ પ્રાણ એ પૂતગલનો પર્યાય છે. આ દ્રવ્ય બલ એ પૂતગલનું છે અને આ ભાવ બલ એ જીવના વીર્ય ગુણની પર્યાય છે. આગળ જોઈએ. જો ભાવેન્દ્રિયના કેટલા ભેદ છે? આ ભાવેન્દ્રિયના 5 ભેદ છે. એ જીવની ભાવ સ્પર્શનેન્દ્રિય, ભાવ રસનેન્દ્રિય, ભાવ જ્ઞાનેન્દ્રિય, ચક્ષુન્દ્રિય, કર્ણેન્દ્રિય, તે લબ્ધી અને ઉપયોગ રૂપ છે. જો આ ઇન્ટરેસ્ટિંગ છે ને, આ આપણે શું જોયું? ભાવેન્દ્રિય કે એ જીવની એ ઇન્દ્રિયથી જાણવાની શક્તિ, એને કહેવાય ભાવેન્દ્રિય. શક્તિ એટલે કે વર્તમાન પર્યાયની શક્તિ, ઓલી શક્તિ નહીં, વર્તમાન પર્યાયની પ્રગટ જ્ઞાનની શક્તિ. બરાબર? ઓકે. પણ અહીંયા નીચે છેલ્લે શું કીધું? કે લબ્ધિરૂપ અને ઉપયોગરૂપ બે પ્રકારે છે. એટલે કે જેવી રીતના મારામાં એક સ્મેલ કરવાની શક્તિ છે, ઇમેજિન કરો, આપણામાં સ્મેલ કરવાની શક્તિ છે, પણ એ શક્તિ હમણાં વાપરતા નથી ને. હમણાં તો આપણે બોલવાની, સાંભળવાની, જોવાની શક્તિઓ વાપરીએ છીએ. ઓલી સ્મેલ કરવાની શક્તિ ક્યારે વાપરીએ? કે સમજો કે આપણે કોઈક જગ્યાએ ગયા હોઈએ અને બહુ પરફ્યુમની સુગંધ આવે તો અચાનક આપણે સ્મેલ કરવાની શક્તિ વાપરીએ છીએ. અથવા તો આપણે કોઈ કોફી શોપમાં ગયા હોય ને કોફીની સ્મેલ આવે છે તો એ સ્મેલ કરવાની શક્તિ આપણે ત્યારે વાપરીએ છીએ. તો ત્યારે વાપરીએ છીએ નો મતલબ અત્યારના છે કે નહીં? છે, અત્યારના છે, પણ વપરાશમાં આવતી નથી. તો જે છે પણ વપરાશમાં નથી આવતી એવી શક્તિને લબ્ધી જ્ઞાન કહેવાય છે. આપણે જ્ઞાનમાં બે ભેદ પહેલા જોયા હતા, શુદ્ધ જ્ઞાનમાં ખ્યાલ હોય તો, કે લબ્ધી જ્ઞાન અને ઉપયોગ જ્ઞાન. હવે અત્યારના આપણી કઈ શક્તિ યુટિલાઇઝ થાય છે? કે સાંભળવાની શક્તિ આપણી યુટિલાઇઝ થાય છે. ફોર એક્ઝામ્પલ, એક જ કામ કરે, એક ટાઈમમાં એક જ કામ કરે છે પાંચમાંથી, અને એ પણ ફરતી ફરતી એટલી ફાસ્ટ કામ કરે છે કે આપણને લાગે છે કે બે કે ત્રણ બધી એક સાથે કામ કરે છે. જેવી રીતના આપણે જોવાનું કામ પણ કરીએ છીએ અને સાંભળવાનું કામ પણ કરીએ છીએ વર્તમાનમાં, અને સ્પર્શનેન્દ્રિયનું જ્ઞાન પણ કરીએ છીએ ને, પણ એ બધું એટલું ફાસ્ટ ચાલે છે કે આપણને એમ લાગે છે કે બધું એક સાથે ચાલી રહ્યું છે. કેમ કે જીવ લોજિક એટલે જીવના જ્ઞાનના એવી જ શક્તિ છે કે એટ અ ટાઈમ ઉપયોગ એક જ જગ્યાએ લાગે છે. આપણી 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે આપણને, પણ ઉપયોગાત્મક જ્ઞાન એક જ જગ્યાએ ચાલે, બાકી 4 જ્ઞાન લબ્ધી રૂપ છે ત્યારે. ખ્યાલ આવે છે? તો ઉપયોગ એટલે શું? કે જાણવા દેખવાનો પ્રગટ વ્યાપાર જે ચાલુ છે એ. આમ મેં આની સામે જોયું તો જોવાનો જે વ્યાપાર ચાલ્યો અને એનાથી મને જે જ્ઞાન થયું એ ચક્ષુ ઇન્દ્રિયનું જ્ઞાન, એ ઉપયોગરૂપ જ્ઞાન છે. ખ્યાલ આવે? વર્તમાનમાં જે જ્ઞાન હું વાપરું છું, જેનો મને વપરાશ થાય છે, એ ઉપયોગરૂપ જ્ઞાન છે. તો અહીંયા શું કહે છે? કે 5 ઇન્દ્રિય જ્ઞાન જે 5 ભાવેન્દ્રિય જ્ઞાન છે તે લબ્ધી અને ઉપયોગરૂપ, 5-5 બે બે પ્રકાર છે. ખ્યાલ આવે છે? એ 5 ઇન્દ્રિય જ્ઞાન એના બે બે પ્રકાર, એક લબ્ધી જ્ઞાન, એક ઉપયોગરૂપ જ્ઞાન. જેવી રીતના કે મારા હાથમાં સ્પર્શનેન્દ્રિયમાં ગરમ જાણવાની પણ તાકાત છે અને ઠંડુ જાણવાની પણ તાકાત છે. એટલે હું બરફમાં પણ હાથ નાખું તો ઠંડાનું જ્ઞાન થાય છે અને અગ્નિમાં હાથ નાખું તો ગરમનું જ્ઞાન પણ મને થાય છે, પણ વર્તમાનમાં તો એક જ્ઞાન નથી કરતો. તો એ લબ્ધી રૂપે એ વર્તમાન પર્યાયની જાણવાની શક્તિ એ લબ્ધી રૂપે પડેલી છે. ખ્યાલમાં આવે છે? હવે જયારે સવારના આપણે નાવા જઈએ ને ત્યારે પાણી ગરમ છે કે નહીં ટચ કરીને જાણીએ છીએ કે નહીં, તો ત્યારે ઉપયોગમાં લઈએ છીએ. ખ્યાલમાં આવે છે? તો ઉપયોગ જ્ઞાન એટલે જે વર્તમાનમાં યુઝ થાય છે અને બાકીના ટાઈમમાં એ લબ્ધી રૂપે પડેલું છે. આગળ જઈએ. ક્વેશ્ચન 180, ભાવ બલ પ્રાણના કેટલા ભેદ છે? તો ભાવ બલ પ્રાણના 3 ભેદ છે, મન બલ, વચન બળ અને કાય બળ. એટલે કે જ્યારે વચન રૂપ બોલવાની ક્રિયા ચાલે છે એ વખતે જીવમાં બોલવાનો વિકલ્પ આદિ થવું, આ કાયાનું ગતિ કરવાનું કાર્ય ચાલે છે ત્યારે જીવમાં વિકલ્પમાં એવો ઈચ્છા થવી, એવો વિકલ્પ થવો કે આ હાથ હું હલાવું, અને કાય બલ પ્રાણ કહેવાય છે. ખ્યાલ આવે છે? આટલું ચેપ્ટર ખ્યાલ આવે છે? હવે આના પછી ટોપિક થોડો ચેન્જ થાય છે, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો અહીંયા પૂછી શકો. જો ફરીથી આપણે થોડુંક ઉપરથી રિવિઝન કરી લઈએ, જીવની પોતાની શક્તિ એને કહેવાય પારિણામિક ભાવ, જે કર્મની ઉપાધિથી નિરપેક્ષ એટલે કે એનાથી ઇન્ડિપેન્ડન્ટ જીવની શક્તિ એને કહેવાય પારિણામિક ભાવ. પારિણામિક ભાવના 3 પ્રકાર, એક છે જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ. જીવની દ્રવ્ય પર્યાયાત્મક શક્તિ એને કહેવાય જીવત્વ. જીવની કર્મથી ઇન્ડિપેન્ડન્ટ પોતાની દ્રવ્ય પર્યાયાત્મક શક્તિ એને કહેવાય જીવત્વ. અને એની પર્યાયગત યોગ્યતા, કે જીવની પર્યાયમાં શું પોસિબલ છે. જે રીતના ફોર એક્ઝામ્પલ આપણે વી આર હ્યુમન બિંગ્સ, રાઈટ? હ્યુમન બિંગનું એઝ અ બોડીલી કન્સ્ટ્રક્શન આપણો હાથ આમ જ વળે છે, રાઈટ? ઇટ ડઝન્ટ બેન્ડ ઓન ધી અધર સાઈડ. તો એઝ અ બોડીલી કન્સ્ટ્રક્શન એ કેપેબિલિટી જ નથી ને આપણામાં, બરાબર કે નહીં? એવી જ રીતના જીવમાં એઝ અ સબસ્ટન્સ, એના એઝ અ મટીરિયલ, એના કન્સ્ટ્રક્શનમાં કેપેબિલિટી શું છે? ખ્યાલમાં આવે છે? તો એક તો છે કે ત્રણેય કાળમાં કેપેબિલિટી શું છે, અને એક છે કે વર્તમાન અવસ્થામાં કેપેબિલિટી શું છે. તો જે વર્તમાન અવસ્થાની કેપેબિલિટી છે એને પર્યાયગત યોગ્યતા કહેવાય છે. એના બે ભેદ છે, ભવ્યત્વ અને અભવ્યત્વ. ખ્યાલમાં આવે છે? કે જીવ એઝ અ સબસ્ટન્સમાં તો તાકાત છે, એ સમ્યક દર્શન આદિ પ્રગટ કરી શકે, એની પર્યાયમાં તાકાત નથી એટલે એને અભવ્ય જીવ કહેવામાં આવે છે. અને એની પર્યાયમાં તાકાત હોય તો એને ભવ્ય જીવ કહેવામાં આવે છે. આનું ડિટેલ ઘણું છે, આપણે થોડુંક જોયું તો એનાથી વિશેષ તમે વાંચજો. હવે જીવની દ્રવ્ય અને પર્યાયની બેવની યોગ્યતા એને કહેવાય જીવત્વ. એમાં જે શુદ્ધ દ્રવ્યની યોગ્યતા હોય એને શુદ્ધ જીવત્વ કહેવાય. દ્રવ્ય કહેતા દ્રવ્ય ગુણ સમજાય, એની આખી ત્રિકાળ યોગ્યતા. જેવી રીતે આપણે સોનાનું એક્ઝામ્પલ લીધું છે, એના એટમ્સ અને મોલેક્યુલ્સની ત્રણેય કાળની કેપેબિલિટી શું છે, કે જે જે એના જે જે એના ગુણો છે એની કેપેબિલિટી છે, બરાબર કે નહીં? અને એની વર્તમાન પર્યાયમાં જે શુદ્ધ અશુદ્ધ અવસ્થાઓ જોવામાં આવે છે એને કહેવાય છે અશુદ્ધ જીવત્વ, બરાબર? એના આપણે 10 પ્રાણ, દ્રવ્ય પ્રાણ, ભાવ પ્રાણ અને એના ભેદ પ્રભેદ એનું આખું ચાર્ટ આપણે ડિટેલમાં જોયું. આગળ વધીએ. જો એના પછી હવે આપણે નેક્સ્ટ ગુણ લઈએ છીએ જીવનો, વિશેષ ગુણ. અત્યાર સુધી આપણે કયા કયા જોઈ લીધા? જીવના જ્ઞાન, દર્શન. આ ઓર્ડરમાં યાદ રાખો ને તો બહુ ઇઝીલી યાદ રહી જાય. જીવના સૌથી પહેલા મેઇન ઇમ્પોર્ટન્ટ કોઈ ગુણ હોય તો જ્ઞાન અને દર્શન. જ્ઞાન દર્શન એક વર્ડમાં કેવું હોય તો ચૈતન્ય. ચૈતન્ય કહો, ચેતના કહો, બધું એક જ છે. ચૈતન્ય ગુણ ને કહેવાય, ચેતના પર્યાય કહેવાય. ઓકે, તો જ્ઞાન દર્શન. એના પછી 3 કયા જોયા? શ્રદ્ધા, સુખ અને ચારિત્ર. વીર્ય જુદું, શ્રદ્ધા, સુખ અને ચારિત્ર, બરાબર? એના પછી ક્રિયાવતી શક્તિ, પછી વીર્ય ગુણ, વીર્ય ગુણ પછી આ 3 જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. એના પછી 10 પ્રાણ. હવે એના પછીનો ગુણ આવે છે વૈભાવિક શક્તિ. જો ક્વેશ્ચન 181, क्वेश्चन 181 पेज 62 वैभाविक शक्ति कोने कहे छे? आपणे शुं समझे वैभाविक एटले विभाव रूप शक्ति, पण एक्चुअली परिभाषा शुं छे के जीवना विशेष भाव रूप शक्ति इने वैभाविक शक्ति कहेवाय छे। के द्रव्यमां एवो स्पेशल भाव रूपे परिणमवानी शक्ति एने वैभाविक शक्ति कहे। आ 47 शक्तिमां वैभाविक शक्ति पण छे, એટલે આપણે એનું થોડું ડિટેલ ત્યાંથી પણ જોશું। અત્યારે તો આપણે એની પરિભાષાને બેઝિક સમજી લઈએ। વૈભાવિક શક્તિ એટલે શું છે? કે આ એક વિશેષ ભાવવાળો ગુણ છે। તે ગુણને કારણે પરદ્રવ્યના નિમિત્તથી નિમિત્તના સંબંધ પૂર્વક સ્વયં પોતાની યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે। જો આપણે પહેલા આને થોડુંક ફરીથી ડિટેલમાં સમજીએ। દરેક વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? તો 6 દ્રવ્ય છે। દરેક દ્રવ્ય શેનાથી બનેલા છે? તો ગુણ અને પર્યાયથી બનેલા છે। એટલે કોઈ પણ દ્રવ્ય એમાં 3 કમ્પોનન્ટ છે। આપણે ઘણી વાર જોયું ને, દ્રવ્ય પ્લસ ગુણ પ્લસ પર્યાય। પ્લસ એટલે એકમાં બીજું એડ કરીને 3 મિક્સ કરીને બનાવ્યા છે એમ નથી, માત્ર એક વર્ણન કરવાની પદ્ધતિ છે। કે કોઈ પણ દ્રવ્યના દ્રવ્ય અંશને જુઓ તો એ દ્રવ્ય છે, એની જ વિશેષતાઓ ગુણો છે અને એની વર્તમાન અવસ્થા એની સ્થિતિ છે, બરાબર। પછી આપણે જોયું છે કે આ દ્રવ્ય અને ગુણ કેવા છે? ત્રિકાળી છે, ત્રણેય કાળ એક જેવા રહેવા વાળા છે। પર્યાય કેવી છે? એક સમયની ક્ષણિક છે, બદલતી છે, બરાબર। હવે જે દ્રવ્ય અને ગુણ જે ત્રણેય કાળ એક જેવા રહેવા વાળા છે, તો એમાં કેટલું ચેન્જ થશે? કાંઈ ચેન્જ નહીં થાય, બરાબર। કોઈ પણ સબસ્ટન્સમાં જે એના દ્રવ્ય અને ગુણ જે ત્રિકાળી વસ્તુ છે, એ તો ત્રણેય કાળ એક રહે છે, માટે જ એને ઈ દ્રવ્ય કહેવાય છે ને। નહીં તો એવું થવું જોઈએ કે પૂતગલ બદલીને આકાશ થઈ જાય। જો આ બદલાઈ જાય તો એવું પોસિબલ થઈ જાય, પણ એવું તો થતું નથી, કેમ કે વિશ્વમાં 6 દ્રવ્ય કોન્સ્ટન્ટ છે, બરાબર। હવે ક્વેશ્ચન ઇઝ કે આ જે પર્યાય જે છે એ તો ચેન્જિંગ વસ્તુ છે ને, પર્યાય તો ચેન્જિંગ છે ને, તો એનું ચેન્જ થવા માટેની મર્યાદા શું છે? ક્વેશ્ચન સમજાય છે? કે આ પર્યાય તો બદલતી વસ્તુ છે, તો બદલતી વસ્તુમાં એમાં ચેન્જ થવા માટે સ્કોપ શું છે? કઈ કઈ જગ્યાએ ચેન્જ થઈ શકે? હા, બરાબર છે, દ્રવ્યને અનુરૂપ જ દેખાય છે। પણ ધેન ધ ક્વેશ્ચન ઇઝ કે આ પર્યાયમાં ભલે પોતાના દ્રવ્યને અનુરૂપ થાય છે, પણ બીજા દ્રવ્યથી ઇન્ફ્લુઅન્સ્ડ ચેન્જીસ થાય છે કે નથી થતા? તો સી, ઇટ ડિપેન્ડ ઓન કે કયા દ્રવ્યની વાત કરીએ છીએ। કેમ કે વિશ્વમાં 6 દ્રવ્ય છે ને, એ 6 દ્રવ્યમાંથી જીવ અને પૂતગલ આ બે દ્રવ્ય એવા છે કે જેમાં પર ઇન્ફ્લુઅન્સ ચેન્જીસ જોવામાં આવે છે। પણ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ 4 દ્રવ્ય એવા છે કે જેમાં કોઈને કારણે જરાય ચેન્જીસ થતા નથી। એ દ્રવ્ય એવા ને એવા જ રહે છે, એની પર્યાયની વગર પ્રગટતા પણ એવી ને એવી જ રહે છે, સ્વભાવ રૂપ જ રહે છે, ખ્યાલ આવે છે। તો જે દ્રવ્યમાં પરને કારણે ચેન્જીસ ઇન્ફ્લુઅન્સ થયા હોય તો એને વિભાવરૂપ પરિણમન કહેવાય છે, અને જે પોતાને અનુરૂપ જ હોય, પરને કારણે ચેન્જીસ ન થયા હોય, સ્વતંત્ર હોય, ઇન્ડિપેન્ડન્ટ જેવું દ્રવ્ય છે એવી જ પર્યાય હોય તો એને સ્વભાવરૂપ કહેવાય છે, ખ્યાલ આવે છે। હમણાં કોઈ ગુરુદેવજી નું પ્રવચન સાંભળ્યું તો આજે ચાલે છે સ્વભાવ ભાવ ભૂત, સ્વભાવ ભાવ ભૂત ગુણોનું પરિણમન ચાલે છે, તો આ સ્વભાવ ભાવ ભૂત છે, ખ્યાલ આવે છે। જેવી રીતના જીવમાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ નું નેચરલ પરિણમન અનઇન્ફ્લુઅન્સ કેવું હોય? કે જેવું કેવલ જ્ઞાન છે એવું હોય, ખ્યાલ આવે છે। તો જીવે કેવલ જ્ઞાન રૂપે રહેવું એનું સ્વભાવ રૂપ પરિણમન છે, ખ્યાલ આવે છે। કે જીવમાં જેવું કેવલ જ્ઞાન, એટલે સપોઝ જીવનો સ્વભાવ કેવલ જ્ઞાન છે, તો અત્યારના મારામાં વર્તમાન પર્યાયમાં કેવળ જ્ઞાન હોવું તો એ સ્વભાવરૂપ પરિણમન છે, અને કેવળ જ્ઞાનરૂપ ન હોવું અને કર્માધીન જ્ઞાનમાં ઘટાડો થવો એ વિભાવરૂપ પરિણમન છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? જીવમાં અને પૂદગલમાં. પૂદગલમાં પણ એવું જોવામાં આવે છે કે નહીં, કે જેવી રીતના પૂદગલ પરમાણુનો નેચરલ સ્વભાવ તો એક રીતે છે, જેવી રીતે આપણે એલોયની વાત કરી હતી એમ જ સમજો કે ગોલ્ડનો નેચરલ સ્વભાવ તો એક રીતે છે, પણ એમાં જ્યાં ઇમ્પ્યોરિટીઝ મિક્સ કરવામાં આવે છે તો એની પર્યાયમાં એની પ્રોપર્ટીઝ ચેન્જ થતી દેખાય છે કે નહીં? દેખાય છે ને? તો એનું વિભાવરૂપ પરિણામ છે. સમજાય છે? જો આપણે અહીંયાથી વાંચીએ છીએ ક્વેશ્ચન 181 નો આન્સર આપણે વાંચતા હતા કે આ એક વિશેષ ભાવ વાળો ગુણ છે, તે ગુણને કારણે પરદ્રવ્યના નિમિત્તના સંબંધ પૂર્વક સ્વયં પોતાની યોગ્યતાથી અશુદ્ધ પર્યાયો થાય છે. એટલે જે દ્રવ્યમાં આ વૈભાવિક શક્તિ છે એ જ દ્રવ્યમાં આ વિભાવરૂપ પરિણમન થવાની કેપેબિલિટી છે. જેવી રીતના કે વોટર બાય નેચર ઇઝ કોલ્ડ, રાઈટ? તમે એને એક જગ્યાએ છૂટતો મૂકી દો તો ઇટ કમ્સ ડાઉન ટુ રૂમ ટેમ્પરેચર, જે પણ એનું નેચર છે એ. પણ એનામાં ઇન પ્રેઝન્સ ઓફ ફાયર કેપેબિલિટી તો છે કે નહીં કે ગરમ થઈ શકે, રાઈટ? તો એની વૈભાવિક શક્તિ છે કે એનામાં એવી કેપેબિલિટી છે કે ગરમ થઈ શકે છે. ખ્યાલ આવે છે? એટલે જો અનઇન્ફ્લુઅન્સ વોટરને મૂકી દો તો ઇટ ઓટોમેટિકલી કમ્સ ડાઉન ટુ ઇટ સ્વભાવ. બરાબર છે કે નહીં? એવી જ રીતે જીવને અનઇન્ફ્લુઅન્સ મૂકી દો, કર્મથી એને ઇન્ફ્લુઅન્સ ન કરો, તો ઇટ ઓટોમેટિકલી અચીવ કેવલ જ્ઞાન. ખ્યાલ આવે છે કે નહીં? તો જેવી સ્વભાવ ભાવભૂત શક્તિ છે એનું સ્વાભાવિક પરિણામ છે, અને જેવી વિભાવરૂપ શક્તિ છે એટલે વિભાવરૂપ અત્યારના વર્તમાન પર્યાય છે એનું વિભાવરૂપ પરિણામ છે. તો આ જે આપણે શક્તિ જોઈએ છે ને, વૈભાવિક શક્તિ, જેવી રીતના જીવના શ્રદ્ધા ગુણમાં બે પ્રકારના પરિણામ છે ને, એક તો મિથ્યા શ્રદ્ધા અને એક સમ્યક શ્રદ્ધા. તો મિથ્યા એટલે ખોટું, સમ્યક એટલે સાચું, બરાબર? એવી જ રીતના વૈભાવિક શક્તિના બે પરિણામ, એક સ્વાભાવિક પરિણામ અને એક વિભાવિક પરિણામ. ખ્યાલ આવે છે? સંસારી અવસ્થામાં વૈભાવિક શક્તિનું જીવને ઓલવેઝ વિભાવરૂપ પરિણામ છે, અને સિદ્ધ અવસ્થામાં એને સ્વાભાવિક પરિણામ છે. જો આ પરિભાષા આપણે પૂરી કરી આપીએ, આ વૈભાવિક શક્તિ નામનો ગુણ જીવ અને પૂદગલ એ બે દ્રવ્યમાં જ છે, બાકીના ચાર દ્રવ્યોમાં નથી. જીવના ગુણોમાં સ્વયં સિદ્ધ એવી વૈભાવિક શક્તિ છે, તે જીવની સંસાર અવસ્થામાં પોતાના કારણે જ અનાધિકારથી વિકૃત થઈ રહી છે. કે આ વૈભાવિક શક્તિ પોતાના જ કારણે સંસારી અવસ્થામાં વિભાવરૂપ પરિણામ અનાધિકારથી કરે છે. મુક્ત એટલે કે છૂટા પૂદગલ પરમાણુઓ અને જીવ જ્યાં સુધી છૂટા એટલે કે અબંધ પર્યાય રૂપ રહે ત્યાં સુધી તેમના આ ગુણનો શુદ્ધ પર્યાય થાય છે. કે જીવને અને પૂદગલને છૂટા મૂકી દો, મુક્ત મૂકી દો, તો આ વૈભાવિક શક્તિનું ઓટોમેટિકલી સ્વાભાવિક પરિણામ થાય છે. આ ખ્યાલ આવે છે બધાને? હવે આ વૈભાવિક શક્તિ પરથી શું સમજવું, આ થોડો ઇન્વોલ્વ ટોપિક છે, આપણે થોડું નેક્સ્ટ ટાઈમ જોશું. હવે એમાં છે ને, આપણા શાસ્ત્રમાં કઈ રીતે વર્ણન કરવાની પદ્ધતિ છે એનું આખું ડિસ્ક્રિપ્શન છે, એ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ છે, તો આપણે એને નેક્સ્ટ ટાઈમ જોશું. આમાં કોઈને ક્વેશ્ચન છે? આપણી 2-3 મિનિટ બાકી છે. હા, વેરી ગુડ. સી, વૈભાવિક શક્તિનું કામ શું છે કે જીવ સ્વભાવ રૂપે રહે છે કે વિભાવ રૂપે રહે છે. જેવી રીતના કે વૈભાવિક શક્તિને કારણે ઇન્ફ્લુઅન્સ થઈ શકે છે તો વિભાવરૂપ પરિણામે છે, બરાબર? પણ જ્યાં અનઇન્ફ્લુઅન્સ રહે છે તો વૈભાવિક શક્તિને કારણે સ્વભાવરૂપ પરિણમન કરે છે. જો આમાં આપણે એક વાંચીએ જે 182 છે ને, અચ્છા યુ ડો નોટ, પણ આઈ એમ રીડિંગ, સાંભળો. વૈભાવિક શક્તિ પરથી શું સમજવું? આ વૈભાવિક શક્તિ એ જીવનો ગુણ હોવાથી એ બંધનું કારણ નથી. કેમ કે એવું હોય તો સિદ્ધ ભગવાનને પણ બંધ થવો જોઈએ. કે આ જેવી રીતના જીવમાં શ્રદ્ધા જ્ઞાન ગુણ છે ને, એવી રીતના જીવમાં વૈભાવિક શક્તિ પણ છે. તો જો વૈભાવિક શક્તિથી ખાલી વિભાવ થતો હોય તો સિદ્ધ ભગવાનને પણ વિભાવ હોવો જોઈએ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે વૈભાવિક શક્તિથી ખાલી નેગેટિવ જ થાય છે એમ નથી. આ તો એક ખાલી શક્તિ છે, જેવી રીતના પાણીમાં એક શક્તિ છે કે ગરમ થઈ શકે છે, પણ એકચ્યુઅલી ગરમ થાય છે કે ઠંડુ છે એ તો એ સમયની પર્યાયની યોગ્યતા છે ને. પરથી ઇન્ફ્લુઅન્સ થાય તો વિભાવરૂપ પરિણમે છે, અને અનઇન્ફ્લુઅન્સ હોય તો સ્વભાવરૂપ રહે છે. એવી રીતે વૈભાવિક શક્તિમાં અનઇન્ફ્લુઅન્સ રહે તો સ્વભાવરૂપ પરિણમે છે, અને ઇન્ફ્લુઅન્સ થાય તો વિભાવરૂપ પરિણમે છે. ખ્યાલ આવે? ચાલો આપણે જીનવાણી સ્તુતિ લઈએ છીએ. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રહેં, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચૈન, જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તું. બોલો જીનવાણી માતનો જય હો.